તારીખ 24/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 374 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 306
75મો પ્રશ્ન ચાલે છે પાન 209 પ્રશ્ન એ કર્યો છે કે દીવાની જેમ જ્ઞાન નો પ્રકાશ બહાર જતો હોય અને અરીસાના દ્રષ્ટાંતે કોઈ પદાર્થ જ્ઞાનમાં પ્રવેશ કરતો હોય એમ લાગે છે તો એ લાગવું શું બરાબર છે એ લાગવું બરાબર નથી એ ભ્રમ છે ભ્રાંતિ છે આત્માનું જ્ઞાન આત્માના ક્ષેત્રમાં આત્માના પ્રદેશમાં જ રહે છે અને પોતામાં રહીને જ જાણે છે બાહ્ય પદાર્થોને જાણવા માટે જ્ઞાનને ત્યાં જવું જરૂરી નથી અને ત્યાં જાય તો જાણે ને ત્યાં ન જાય તો ન જાણે એવું નથી પણ જ્ઞાન પોતાની શક્તિથી પોતામાં રહીને દૂર ક્ષેત્રવર્તી અને દૂર કાળવર્તી પદાર્થોને જાણે છે એવી શક્તિ ચમત્કારિક શક્તિ જ્ઞાનમાં છે ક્ષેત્રમાં તો ભ્રમ કરે કે મારું જ્ઞાન ત્યાં ગયું કાળમાં શું કરે ગઈકાલની વાત આજે યાદ આવે તો કઈ ગઈ ગઈકાલમાં જ્ઞાન થોડું જાય કેમ કે ચાલી ગયેલો સમય કાંઈ મળતો નથી પાછો તેમ જે ભૂતકાળ આવ્યો નથી પરમ દિવસે શનિવાર છે તો જે આવ્યો નથી તો શનિવારનું જ્ઞાન થાય છે કે પરમ દિવસે શનિવાર થવાનો 26 તારીખ થશે સૂરજ આટલા વાગે ઉગશે આટલા વાગે આ થમશે બધું જ્ઞાન થાય છે કે એ રીતે જ્ઞાન તો પોતામાં રહીને બહાર ગયા વિના બાહ્ય પદાર્થોને જાણે એવી એની શક્તિ છે એવી જ રીતે અરીસામાં પ્રતિબિંબ પડે છે એમ જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં ઠંડી ગરમી આવતી નથી કે ગળપણ કડવાશનો પણ પ્રવેશ થતો નથી જ્ઞાન માત્ર એને જાણે છે અને તે પદાર્થો પોતામાં રહીએ છે જ્ઞાન પોતામાં રહીએ છે છતાં જ્ઞાન થાય છે એનું એ પદાર્થ સંબંધીનું જ્ઞાન થાય છે આ જે જાણવું બને છે એમાં કોઈ પરદ્રવ્યનું ગ્રહણ નથી સ્વદ્રવ્ય તો પોતે જ છે પણ પોતે જ છે એવું ભાન નહીં હોવાથી એનો અનુભવ નથી અને એનો અનુભવ કરવાનો છે અનુભવને બીજી ભાષામાં ગ્રહણ કહેવામાં આવે છે કે પોતે આત્માને ગ્રહણ કર્યો અનુભવ્યો એટલે ગ્રહણ કર્યો અને એ અનુભવમાં હું કેવી રીતે જાણું છું એવો પ્રયોગ હોય જ નહીં એમ કે છે એવો પ્રયોગ છે જ નહીં એમ કે છે એમ કહીને એમ કહેવું છે કે જાણવું છે સમજવું છે એ પ્રયોગાત્મક નથી પ્રયોગ છે તે અનુભવાત્મક છે જાણવું એ પ્રયોગનો વિષય નથી, સમજવું એ પ્રયોગનો વિષય નથી, પણ અનુભવવું તે પ્રયોગનો વિષય છે, એમ જુદું પાડવા માગે છે. શું બહુ સ્પષ્ટ સારું કર્યું છે આ ભેદન અને પ્રકાશનના બાબતમાં. બહુ બુદ્ધિશાળી વિદ્વાનોને સ્પષ્ટતા નથી કે વેદન એટલે અનુભવન છે અને તે વન સાઇડેડ છે, પરનો અનુભવ થઈ શકતો નથી, સ્વનો અનુભવ જ થાય છે, પરનો અનુભવ ભ્રાંતિ છે. જ્યારે જાણવું સ્વ પર બંનેનું છે, છતાં પણ કોઈનો એકબીજામાં પ્રવેશ નથી, એવી રીતે જાણવું બંનેનું થાય છે. પરનું જાણવું તે ભ્રાંતિ નથી, પણ પરનું અનુભવન તે ભ્રાંતિ છે, એમ જુદું પાડ્યું છે. આ જગ્યાએ સ્પષ્ટ આવી છે આ વિષય શું કે છે. એકાંતે એવું નથી, અતિન્દ્રિય જ્ઞાનમાં પણ પરનું જ્ઞાન થાય છે. જેમ કે કોઈને અતિન્દ્રિય શુદ્ધો ઉપયોગ થયો, એ શુદ્ધોપયોગમાંથી બહાર આવેલ જ્ઞાનીને કોઈ પૂછે કે તમને અનુભવ થયો ત્યારે કોનો અનુભવ થયો, તો એમ કહેશે કે મારા આત્માનો. તો કે તમારા આત્માનો અનુભવ થયો કે ત્યાં બીજાનો પણ કંઈ અનુભવ થયો, તો કે ના ના મારા આત્માનો જ અનુભવ થયો. તો કે એકલા તમારા આત્માનો અનુભવ થયો? હા, એકલો મારો આત્મા હતો ત્યાં. એકલો હતો એટલે કે બીજું કોઈ નહોતું અંદર? તો ના, અંદર બીજું કોઈ નહોતું. તો અંદર બીજું કોઈ નહોતું એવું જ્ઞાન બીજાનું થયું કે ન થયું? હું સ્વપણે છું અને પરપણે નથી એવો મને અનુભવ થયો. અનુભવ થયો અતિન્દ્રિય જ્ઞાનમાં ત્યારે કેવો થયો? હું મારાપણે છું, સ્વપણે મારાથી અભેદ છું અને પરથી તદ્દન ભિન્ન છું, કોઈ પર મારામાં નથી. એવું સ્વથી અસ્થિરૂપ અને પરથી નાસ્તિરૂપ જે જ્ઞાન થયું તેને જ અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવ્યું. સ્વપર પ્રકાશન થયું કે નહીં ત્યાં? અને તે જ અનેકાંત છે, તે જ અનેકાંત છે, નહીતર એકાંતર થઈ જાય છે. એવું નથી કે ઇન્દ્રિય જ્ઞાન હોય જ પરને જાણે અને અતિન્દ્રિય જ્ઞાન હોય પરને ન જાણે, એવું કાંઈ નથી. એવું જ્ઞાન તો લોકાલોકને જાણે, પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન છે. અહીં તો જે અલ્પ અતિન્દ્રિય જ્ઞાન છે, એવું જ્ઞાન તો પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન છે, તો લોકાલોકને જાણે, એમાં શું? એવું કોઈ જરૂરી નથી. બીજું, અવધિને મન પર્યે છે, એ ક્યાં ઇન્દ્રિય જ્ઞાન છે? એ તો પ્રત્યક્ષ જ્ઞાન છે, સીધું જાણનારા જ્ઞાન છે, કોઈ ઇન્દ્રિયોથી નથી જણાતો. અવધિ જ્ઞાન કોઈ ઇન્દ્રિય દ્વારા નથી થતું, મનપર્ય જ્ઞાન કોઈ ઇન્દ્રિય દ્વારા નથી થતું. એ તો પ્રત્યક્ષ જ્ઞાનના ભેદોમાં જાય છે. મતિશ્રુત છે, એ પરોક્ષ છે. આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત, તત્વાર સૂત્ર, ઉમા સ્વામીના સૂત્ર છે. આદ્ય એટલે પહેલા બે, સંસ્કૃત ભાષામાં દ્વિવચનનું વ્યાકરણ જુદું છે. એક વચન અને બહુવચન બધી ભાષામાં બે વ્યાકરણના ભેદો છે. સંસ્કૃત ભાષામાં એક વચન, દ્વિવચન અને બહુવચન એમ જુદા જુદા પદો છે. બધા હોય તો આદ્ય હા લેવું પડે ને, બે હોય તો આદ્ય લેવું પડે. આદ્ય શબ્દ બે ને બતાવે છે. આદ્ય પરોક્ષમ એટલે પહેલા બે જ્ઞાનો, જ્ઞાનનું પ્રકરણ ચાલે છે. પહેલા બે જ્ઞાનો પરોક્ષ છે, પ્રત્યક્ષમ અન્યત, બાકીના છે તે પ્રત્યક્ષ છે એમ લીધું છે. ત્રણેય અતિન્દ્રિય જ્ઞાન છે. ઉમાસ્વામી એટલે ફૂલ એન્ડ ફાઇનલ. ઉમાસ્વામીના સૂત્રો એટલે અકાટ્ય વસ્તુ, અકાટ્ય વાત બુદ્ધિ. દિગંબર શ્વેતાંબર બંને શું કહી રહ્યા છે ને, બંને શું કહી રહ્યા છે, શ્વેતાંબર આચાર્ય એનો નિષેધ ન કર્યો. એવા સૂત્રો લખ્યા છે, એક એક શબ્દોમાં, બે બે શબ્દોમાં, ત્રણ ત્રણ શબ્દોમાં, ચાર ચાર શબ્દોમાં સૂત્ર પૂરું થઈ જાય એમનું. કોઈ કોઈ સૂત્ર છે એકાદ બે લીટીના, એકાદ વાક્યના, એવા બહુ જૂજ સૂત્રો છે, બે પાંચ સૂત્રો એવા છે, બાકી બધા બે ચાર શબ્દોમાં જ પૂરા થઈ જાય. શું સમ્યક દર્શન બે પ્રકારે થાય, તો ત્રણ શબ્દ લીધા, નિસર્ગાત અધિગમાત વા, નિસર્ગાત એક શબ્દ, અધિગમાત બીજો શબ્દ, અને વા ત્રીજો શબ્દ. વા એટલે અથવા. એવા જ બધા એમના સૂત્રો છે, પણ અંદર બધું ઘણું આવી જાય, થોડા શબ્દમાં ઘણું આવી જાય. એટલે અતિન્દ્રિય જ્ઞાન છે, કે ઇન્દ્રિય જ્ઞાન હોય તે સ્વપર પ્રકાશક છે. જ્ઞાન ક્યારે પણ સ્વપર પ્રકાશકપણાનો ત્યાગ કરતું નથી. ઇન્દ્રિય જ્ઞાન હોય કે અતિન્દ્રિય જ્ઞાન હોય, આ બાળગોપાલને પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે. એ સ્વપર સ્વપ્રકાશક પણ એને ચાલુ છે, પણ એનું લખ બીજે છે. જ્ઞાન સ્વપર પ્રકાશકપણાનો ત્યાગ કરતો નથી, તેમ જ્ઞાન જ્ઞાન વેદનનો પણ ત્યાગ કરતું નથી. આવું જે જ્ઞાનનું સ્વરૂપ છે, એ જો સ્વરૂપ સમજાય તો આત્માનું સ્વરૂપ સમજાઈ જાય, કેમ કે એવો સ્વભાવ છે, એવો આત્માનો સ્વભાવ છે. એટલે જ્ઞાનને સ્વભાવ દ્રષ્ટિએ જુઓ, જ્ઞાનને સ્વભાવના દ્રષ્ટિકોણથી જુઓ. કે અમે સ્વભાવ શું, સ્વભાવ સમજાણો એટલે આત્મા સમજાણો, આખો અખંડ આત્મા સમજાણો, કેમ કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે, આત્માને પણ અનંત ગુણ છે, એટલે આખો આત્મા સમજાઈ જાય છે વિજ્ઞાન લક્ષણથી. શું કીધું, હું કેમ જાણું છું, એવા કેવા પ્રકારથી જાણું છું, કઈ રીતથી જાણું છું, કઈ પદ્ધતિએ જાણું છું, એવી રીતે પ્રયોગ હોય જ નહીં. એટલે એ પ્રયોગનો વિષય નથી, એ જાણવાનો ને સમજવાનો વિષય છે. એ પ્રયોગનો વિષય નથી, એ પ્રયોગનો પ્રકાર નથી, પ્રયોગ એમ છે જ નહીં એમ કહે છે. શું આ બહુ સરસ સ્પષ્ટીકરણ આવ્યું છે, આવું સ્પષ્ટીકરણ બહુ ઓછી જગ્યાએ આવ્યું છે, એવું સ્પષ્ટીકરણ આવ્યું છે. પ્રયોગનો વિષય લીધો છે ને પોતે આત્મા, એ પર તરફથી ચૈતન્યને ગ્રહણ કરવાનો કાંઈ અર્થ નથી. બહુ સરસ વાત લીધી છે. પર પદાર્થ જ્ઞાનમાં દીવાની જેમ જણાય કે અરીસાની જેમ જણાય, ત્યાંથી આત્માને અનુભવ કરવાનો કોઈ અર્થ નથી. ગ્રહણ કરવો એટલે અનુભવ કરવો, ત્યાંથી આત્માને અનુભવ કરવાનો કોઈ અર્થ નથી. એટલે કે તે પ્રકારે આત્માનો અનુભવ કરવા જશો તો તે નિરર્થક છે એમ સ્પષ્ટ કહી દીધું. એ રીત જ નથી, એ પદ્ધતિ જ નથી, એ પ્રયોગ જ નથી. શું પ્રયોગ, અહીંયા તો અંતર્મુખનો પ્રશ્ન ઉઠાયેલો છે ને. પ્રયોગમાં પણ પ્રયોગ તો ઘણા પ્રકારે છે, પણ અહીંયા છેલ્લો જે અલ્ટિમેટ અંતર્મુખ થવાનો જે પ્રયોગ છે એની ચર્ચા ઉપાડે છે પ્રશ્નમાં. એટલે આ સ્વાનુભવની ચર્ચા છે, આ કે પ્રયોગમાં સ્વાનુભવની ચર્ચા અને એ સ્વાનુભવ જ્ઞાનમાં થતો હોવાથી જ્ઞાન જાણવાનું કામ કરે, આ બે વચ્ચેનું સ્પષ્ટીકરણ આપે છે. કેમ કે આ બે વચ્ચેનું સ્પષ્ટીકરણ ભલભલાને નથી, અમે તો ઘણાને મળવાનું થયું છે, બહુ જેણે વાંચ્યું હોય, બહુ વિચાર્યું હોય, બહુ બુદ્ધિશાળી હોય અને ઘણા ઊંડા ઉતરેલા ગણાતા હોય, આ વિષયનું સ્પષ્ટીકરણ ક્યાંય નથી. એ પર તરફથી એટલે જ્ઞેયો તરફથી ચૈતન્યને એટલે પોતાના સ્વરૂપને ગ્રહણ કરવાનો એટલે અનુભવ કરવાનો કાંઈ અર્થ નથી, એમ કાંઈ થતું નથી, નિરર્થક વાત છે. તો કે જ્ઞેયથી જ્ઞાન ગ્રહણ ન કરવું, ચાલો જ્ઞેયથી જ્ઞાન ન ગ્રહણ કરવું, જ્ઞાનને જ્ઞાનના વેદનથી અનુભવ ગોચર કરાય છે, ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો. જ્ઞેયોથી જ્ઞાનનો અનુભવ નથી થતો, જ્ઞેયોથી જ્ઞેયો સંબંધી સમજણ થાય છે, જ્ઞાન થાય છે, અથવા બહુ બહુ તો જ્ઞાન જાણે છે એના પ્રકારો કેવા કેવા છે એમાં પણ પ્રકારો છે, પણ સ્વરૂપનો અનુભવ કરવો, જ્ઞાનનો અનુભવ કરવો એ બીજી વાત છે. પછી જ્ઞેય જ્ઞાનનો ભેદ નથી ત્યાં, કેમ કે જે જ્ઞેય છે તે જ જ્ઞાન છે ને જ્ઞાન છે તે જ જ્ઞેય છે, ભેદ ક્યાં છે? એ તો એક જ ભાવને બે દ્રષ્ટિએથી જોવાની વાત છે, ભાવ તો એક જ છે. હું દીવાની જેમ જાણું છું કે હું અરીસાની જેમ જાણું છું તે જ્ઞાન કરવાની વાત છે, એટલે જાણવાની વાત છે, સમજવાની વાત છે, જ્યાં ત્યાં અનુભવની વાત નથી. અને તમે પ્રશ્ન કર્યો છે અંતર્મુખ અનુભવ કરવાનો, એ તો જાણવાની વાત છે, સમજવાની વાત છે. હું બીજાને જાણું તે બરાબર, એટલે હું બીજાને ન જાણું એમ નહીં, હું બીજાને જાણું છું તે બરાબર, એટલે બીજાને નથી જાણતો એમ નહીં. સ્ટેટમેન્ટ કેટલું ક્લિયર છે, હું બીજાને જાણું છું તે બરાબર, પણ તે મારા જ્ઞાનની પરિણતિથી જાણું છું, મારા વડે જાણું છું. બીજાને જાણું છું એટલે બીજાથી નહીં, બીજાને લઈને નહીં, બીજા વડે નહીં, બીજા દ્વારા નહીં અને બીજાના કારણે નહીં. જ્ઞેયને કારણે જ્ઞાન નથી. ગુરુદેવ વધારે સ્પષ્ટ કરતા હતા કે સામે કાળા રંગના શબ્દો છે માટે અહીંયા પ્રતિબિંબ એ પ્રકારે થયું એમ નથી, અહીંયા જે કાળો રંગ જણાણો શબ્દોનો, કે ભાઈ આ શબ્દો આ અક્ષરો કાળા રંગમાં છાપ્યા છે, કાળી શાહીમાં છાપેલા છે, એટલે કે બીજી કોઈ કલરમાં છાપેલા નથી, એ તો સ્પષ્ટ થઈ ગયું. તો કે કાળાપણું જે અંદર જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું કે અક્ષર કાળો છે, અક્ષરનો રંગ કાળો છે, એ જ્ઞાનની તે કાળની પર્યાયનો જ સ્વકાળ એમ જ થવાનો હતો ને થયો છે, સામે શબ્દો હતા માટે નહીં. સાબિત થાય કે હા સાબિત થાય, કેવી રીતે સાબિત? કે આ ગ્રંથ બંધ કરી દીધો સામેથી, ચાલ્યા ગયા જ્ઞાનની સામેથી, કૂઠું લાલ છે, પછી જ્ઞાનમાં કાળા શબ્દો આવી શકે કે ન આવી શકે, આવે કે ન આવી શકે? આવી શકે. કે આ પુસ્તક બંધ કર્યું છે પણ અંદર કાળી શાહીથી છાપેલું છે એમ મને ખબર છે, ભલે સામે લાલ રંગ રહ્યો, મારું જ્ઞાન અત્યારે એ શબ્દોને જોવે છે, બોલો જોવે કે ન જોવે, મારું જોવે ને તમારું જ્ઞાન પણ જોવે. એટલે સામે જ્ઞેય અનુસાર જ્ઞાન થાય એવું જરૂરી નથી. જ્ઞાન સ્વતંત્ર પરિણામે છે એમ કહીને જ્ઞાનની હૈયાતી, જે અસ્તિત્વ ગ્રહણ કરવું છે, જ્ઞાનની મોજૂદગી, જ્ઞાનની હૈયાતી તદ્દન સ્વતંત્ર છે, એબ્સોલ્યુટ ઇન્ડિપેન્ડન્ટ. પરલક્ષ્મી ભૂલ છે, મોટી ભૂલ છે. પરલક્ષ્મી એવડી મોટી ભૂલ છે કે ત્રણ લોકનો નાથ એવો મોટો મહાન આત્મા, લોકાલોકને એક સમયમાં જાણી લેનારો અને જેની શક્તિનું કોઈ માપ નથી, કોઈ તાગ નથી, એવો આખો આત્મા બાદ થઈ જાય છે. આખો આત્મા છે એની અંદર અવગણાય, અવગણના પાત્ર થઈ જાય છે, અવગણના થઈ જાય છે. આમ કોઈ આપણા જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાને લાત મારે તો મોગલ બાદશાહ બધા તોડતા ને, તો લાત મારીને તોડે, પથ્થર મારીને તોડે એવું કાંઈ નહીં, લાત મારીને. પહેલવાન જેવા માણસો હોય લાત મારીને તોડી નાખે પ્રતિમા, ત્યાં આપણે ઊભા હોય તો સહન ન કરી શકીએ, જોઈ ન શકીએ. અરે અરે આ શું કરે છે એમ થાય ને. હે, જીન પ્રતિમાને કોઈ લાત મારે કેટલું બધું અપમાન ને એવું બધું લાગે. હે, પણ આપણી અંદર જીન પ્રતિમા છે એને પરલક્ષની લાત મારીએ છીએ, એમાં આર્યરાટી નથી થતી. બહાર કોઈ લાત મારે ને, અથવા આપણો પગ પણ ભૂલથી જો અડી જાય ને, મારો પ્રતિમાજી નીચે મૂક્યા હોય, હાલતા પગ અડી ગયો હોય તો કેટલું બધું દુઃખ થાય. અરે આપણો પગ અડી ગયો, ભગવાનને પગ અડી ગયો, પણ પરલક્ષ છે ને એ પગથી ખરાબ છે, એ ભગવાનને લાત મારવા જેવું છે. અંદર જીન સ્વરૂપી છે આત્મા, સાક્ષાત સિદ્ધ પદ જ છે, જીન પદ જ છે. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં, કઈ લક્ષ થવાને તેનો, ત્યાં શબ્દ લક્ષ વાપર્યો છે, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય એવી છે. અવગણના કરે છે તો હળવો શબ્દ છે, ખરેખર તો પોતે લાત મારે છે. જેનો પરમ પરમ આદર કરવો જોઈએ એને લાત મારવા જેવું થાય છે. કોને? એ પરલક્ષ છે, આ બાજુ પરલક્ષ કરે છે, બીજી બાજુ આટલો મોટો અપરાધ થાય છે. શું કહે છે કે બીજાને હું જાણું છું તે બરાબર, પણ તે મારા જ્ઞાનની પરિણતિથી જાણું છું, મારી શક્તિથી જાણું છું. મારી પરિણતિમાં પણ જાણવાની શક્તિ છે, પ્રગટ શક્તિ છે, મારી શક્તિ વડે જાણું છું. સ્વામી ચીજને લઈને નથી જાણતો કાંઈ, મારી શક્તિથી હું જાણું છું એમ કેવું છે. બહારથી કાંઈ અંદર આવે છે કે હું બહાર જાઉં છું એવું કાંઈ છે જ નહીં, એ તો સાવ ભ્રાંતિ છે, તદ્દન ભ્રાંતિ છે. સ્વરૂપમાં કાંઈ આવતું નથી, જ્ઞાનમાં કાંઈ આવતું નથી. ગળ્યું લાગ્યું અને સારું લાગ્યું એ સસલાના શિંગડા બહુ મોટા હતા એ મને વાગ્યા એના જેવું છે. સસલાને શિંગડા હોય નહીં, પછી મોટા નાના હોવાનો સવાલ નથી, અને પછી વાગવાનો તો નથી આગળનો સવાલ નથી. એમ કોઈ પદાર્થ સારો લાગે છે એ વખતે જ્ઞાનમાં કેવળ ભ્રાંતિ સિવાય કાંઈ નથી. જ્ઞાનમાં કઈ આવ્યું નથી તો પછી સારું લાગવાનો પ્રશ્ન નથી. આવ્યું એ પહેલી ભ્રાંતિ અને સારું લાગ્યું એ બીજી ભ્રાંતિ. સસલાના શિંગડા મોટા એ પહેલી ભ્રાંતિ અને વાગ્યા એ બીજી ભ્રાંતિ. એના જેવું છે શું કે છે, બહારથી કાંઈ અંદર આવે છે કે હું બહાર જાઉં છું એવું કાંઈ છે જ નહીં. પોતે બહાર જતો પણ નથી અને બહારથી કાંઈ અંદર આવતું પણ નથી. પોતે બહાર જતો પણ નથી અને બહારથી કાંઈ આવતું પણ નથી. પોતે જ્ઞાન રૂપે પરિણમે છે. પોતે જ્ઞાન રૂપે, જ્ઞાન જ્ઞાન રૂપે જ પરિણમે છે. જ્ઞાન જાણવા રૂપે જ પરિણમે છે. સ્વયં સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશક શક્તિ અમારી, એ તો અમારી શક્તિ છે. બનારસીદાસજીએ ગાયું છે, સ્વપર પ્રકાશક શક્તિ અમારી, તાતે બ્રહ્મ ભેદ બહુ ભારી. એમાં ભ્રમ બહુ થાય છે, જે ભારે ભ્રમ થાય છે જીવને. હ સ્વરૂપા પર રૂપા ભાષે એમ કરી નાખું પદ લીધું છે. સ્વયં સ્વપર પ્રકાશક છે તેથી પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. પોતાની કાંઈ ક્રિયા નથી ને બીજાથી પરાણે ક્રિયા થાય છે, કે પોતાની ક્રિયા પોતે બહાર લેવા જાય છે એમ નથી. કોઈ બીજાને બીજું જ્ઞાન કરાવે છે એમ નથી, કે પોતાની ક્રિયાથી બહાર જઈને જાણે છે એમ પણ નથી. બહાર કાંઈ લેવા જતો નથી અને બહારથી કાંઈ આવતું પણ નથી, બે રીતે નથી. પોતે જ્ઞાન પરિણરૂપે સ્વયં પરિણમે છે, પોતાની શક્તિથી પોતાની મેળે જ પરિણમે છે. એમાં કોઈનો કોઈની મદદની પણ જરૂર નથી. જે જ્ઞાન પોતાની શક્તિથી પરિણમે એને બીજાની શક્તિની જરૂર પડે નહીં, અને જરૂર પડે તો એને શક્તિ એવું નામ આપવું વૃથા છે, નકામું છે, બેકાર છે. એટલું જ નહીં, જ્ઞાનને બીજાની જરૂર તો નથી જાણવા માટે, પણ જે પોતાની શક્તિથી જાણી રહ્યું છે એ શક્તિને જાણવાની બંધ કરી શકાય એવી પણ પરિસ્થિતિ નથી. બીજાથી તો જાણે નહીં પણ પોતાથી જાણે એને જાણવું બંધ કરી શકાય એવી પણ પરિસ્થિતિ નથી. એવી એ સબળ શક્તિ છે, બળવાન શક્તિ છે, કે એને તમે અટકાવી શકતા નથી, રોકી શકતા નથી, બંધ કરી શકતા નથી. એવી રીતે સ્વયં પરિણમે છે. જે જ્ઞેયો છે તેને જાણનારી પોતાની જ્ઞાનરૂપ પરિણતિથી સ્વયં પરિણમે છે, તેને કોઈ પરિણમાવતું નથી. અને અનુભવ કરી જુઓ, તમને કોણ પરિણમાવે છે? માનો કે કોઈ જ્ઞેયો એવા છે કે તમે જાણવા ઈચ્છતા નથી, તો પણ તમને જણાય એનું શું કરો તમે? દાખલા તરીકે કોઈ કરુણ દ્રશ્યો છે કે જે તમને દુઃખદાયક છે, એવા કોઈ શબ્દો ખરાબ છે કે તે તમારા અપમાનના શબ્દો છે, તમે સાંભળવા ઈચ્છતા નથી, છતાં કોઈ બોલે તો કાને તો કોડિયાને કઈ ઢાંકણા નથી, કાનના કોડિયાને કોઈ ઢાંકણા નથી. આંખ તમે બંધ કરી દો અને બંધ કર્યા પછી દેખાય તો શું કરો? જે કરુણ દ્રશ્ય ખુલ્લી આંખે જોવાઈ ગયું, તમારે નથી જોવું, નાક બંધ કર્યું, પછી દેખાય શું કરો? હે, સ્વપ્નું આવે ને, વગર સ્વપ્નું આવે, જાગતામાં જો જો દેખાય તમને, બોલો. હે, તમે હાથી જોયો પછી આંખ બંધ કરીને પૂછે તમે શું જોયું? તો કે હાથી જોયો, તો જોયો કે નહીં અંદર? હે, જોયા વગર કીધું? ધ્યાનમાં તો જરૂર નથી, સામી ચિત્તની કોઈ જરૂર નથી. તમે બીજાથી તો જાણતા નથી, પણ જાણવાને બંધ રોકી નથી શકતા. જાણવાને રોકી નથી શકતા, અને એથી તમને અસર થાય છે. આ કરુણ ગીતના અસર એવી રીતે થાય છે. તમારે ગીત ન સાંભળવું હોય તો તે થોડુંક એક શબ્દ સંભળાય ત્યાં અંદર અસર થવા માંડે, એક શબ્દ સંભળાય ત્યાં અસર થવા માંડે. થાય કે નહીં? થાય છે કે નથી અસર થતી? એવું છે. તેને કોઈ પરિણામ આવતું નથી, તેમજ જાણવા માટેનો કોઈ પ્રયોગ પોતાને કરવો પડતો નથી, તે તો સ્વયં જાણે છે. જાણવા માટે કોઈ સાધન લાવવું પડે, પ્રયોગ કરવો પડે એ પણ નથી. જ્ઞાન પોતાની શક્તિથી જાણે, એમાં કોઈની જરૂર નથી. કેવળ જ્ઞાન થાય તેને જાણવા માટે પ્રયોગ નથી કરતો. પૂરેપૂરો ઉપયોગ અંતર્મુખ, કેવો પરિપૂર્ણ અંતર્મુખ ઉપયોગે બિરાજમાન છે એવા અરિહંત પરમાત્માઓ અને સિદ્ધ પરમાત્માઓ લોકને જાણે છે ઉપયોગને ફેરવ્યા વિના. સદમસ્ત અવસ્થામાં તો ઉપયોગ ફરે ત્યારે જાણે, તો ઉપયોગને ફેરવા વિના જાણે છે. કેમ કે જ્ઞાનની એવી શક્તિ છે, તો એવો દ્રષ્ટાંત છે. શું કે કેવળ જ્ઞાન થાય ત્યારે તેને જાણવા માટે ઉપયોગને ફેરવવા જેટલો પણ પ્રયોગ કરવો પડતો નથી, એટલો ઉપયોગ પણ નથી કરવો પડતો. પેલા અહીંથી અહીંયા ઉપયોગને બદલીએ, ક્યાંય ઉપયોગ જરા પણ એક અનંતમાં અંશે પણ ઉપયોગને બદલ્યા વિના ફેરવ્યા વિના જાણે, એટલે એટલું બધું જાણે કે જે કઈ જાણવાનું બાકી જ ન રહે એટલું બધું જાણે. એક પરમાણુના અનંત ગુણધર્મોને જાણે અને તેની ત્રણેય કાળની બધી અવસ્થાઓને જાણે. જાણે કે જ્ઞાન એમાં પેસી ગયું હોય એવી રીતે જાણે, કઈ બાકી રાખ્યા વગર જાણે. એ પરમાણુની અનંતકાળ પહેલાની અવસ્થા ને એ પરમાણુની અનંતકાળ પછીની અવસ્થા, અને એક અવસ્થામાં અનંત તારતમ્ય ભેદે એના અનંત અવિભાગ પ્રતિચ્છેદો બધું જાણે. પ્રતિચ્છેદો એટલે શું? ખાંડનો એક કણ છે એમાં એમ કહે ને ભાઈ, આ ખાંડ જરાક મોડી છે, આ ખાંડ બહુ ગળી છે, એમ પછી કહેવાતું શેકરી ગયો. એમાં ગળપણનું તારતમ્ય વધારે છે ખાંડ કરતા, એના અવિભાગ પ્રતિષ્ઠેદો છે રસગુણની પર્યાયના. એવા અનંત ગુણો છે, પણ એક રસગુણનો દ્રષ્ટાંત લઈએ તો એ રસગુણની પર્યાયના જે તારતમ્ય ભેદો છે, એ ભેદો કેટલા પર્યાયમાં? અનંતા. એક ગુણની એક પરમાણુના અનંત ગુણની માની એક ગુણની પર્યાયના અનંત ભેદો છે. અને કેવળ જ્ઞાન એની સામે જોયા વગર જાણે, તાકાત તો જોવાની, એવી શક્તિ છે. એ શક્તિને જીવ ભૂલ્યો છે, એ સામર્થ્યને ભૂલ્યો છે, એટલે દિનહીન થઈ ગયો છે. ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી, એવો શબ્દ વાપર્યો. 700 વચનો છે ને એમાં એક શબ્દ કે આવો ચમત્કારિક પદાર્થ છે, એની અંદર ગુપ્ત છે, જગતના જીવોને એની ખબર નથી. સૃષ્ટિ એટલે જગતના જીવોને એની ખબર નથી. ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી. એક દીમાં 700 વાક્યો લખ્યા છે એવા. પછી કે છે કે આથી તો અનંત ગણી શક્તિ છે મારામાં, આથી તો અનંત ગણી શક્તિ છે. પેલા ચંદ્રકાંત જોશીએ શ્રીમદ રાજચંદ્ર ના વચનો નથી લીધા ને, લેખકો ના નામ નથી ક્યાંય સિરિયલ માં. પુસ્તક લાવ્યા છે દુનિયાના જે ચિંતકો ને વિચારકો થયા ને એના બધા વાક્યો લખ્યા છે. એની નજરમાં કૃપાળુદેવ આવ્યા છે કે નહીં પૂછ્યું જરા. ગાંધીજી એ લીધા છે પણ ગાંધીજી ના ગુરુ ને લીધા છે કે નહીં? ગાંધીજી છે, ડોક્ટર રાધાકૃષ્ણન છે, દેવી કૃષ્ણ મૂર્તિ છે, ખલીલ જીબ્રાન છે, એમને ઘણા લીધા. એમ છે કે આ છે બ્રાહ્મણ છે, કોઈ લખનાર છે ચંદ્રકાંત જોશી કરીને, જૈન સાહિત્યમાં નો એમ આવ્યું. પણ કરુણતા શું છે, બહુ બુદ્ધિશાળી માણસો દુનિયાભરના સાહિત્યો વાંચે છે, જૈન સાહિત્ય વાંચતા નથી. ઓકે, જૈન સાહિત્ય વાંચવું હેલું નથી, એમાં ચાર્જ બુડેવું નથી જલ્દી. હા, ભલભલાને ભારે પડે એવી ચીજ છે. હા, થાકે અતિમતી માં સુબોધ મહેતા મળ્યા હતા, સામ્યવાદી કાર્યકર છે ને, બુદ્ધિશાળી માણસ છો, હાઈલી ઇન્ટેલિજન્ટ પર્સન છે. એને ઘણા જગતના અન્ય મતોના ગ્રંથો વાંચ્યા છે, એના ઉપર બોલે છે. કારણ કે સામ્યવાદ છે ને એ ધર્મ વિરુદ્ધ આખો વાત છે. ધર્મ વિરુદ્ધ વાત હોવા છતાં એને બધા ધર્મોના પુસ્તકો વાંચી નાખ્યા છે અને ધર્મ વિરુદ્ધ દલીલો આપે છે. બહુ બુદ્ધિપૂર્વક ને ઇન્ટેલિજન્ટલી બધી વાતો કરે છે. અંધશ્રદ્ધાવાળાને તો ભારે જ પડી જાય આમાં ઊભો રહીએ તો, કેમ કે ધર્મ બધા અંધશ્રદ્ધાથી ચાલે છે સંપ્રદાયમાં. અને એવો બુદ્ધિવાળો માણસ છે કે તમને પ્રશ્નો પૂછે એટલે આઉટ જ થાવ તમે, કેમ કે અંધશ્રદ્ધાથી બધું વાંચ્યું હોય ને વિચાર્યું હોય. એક વાર એનો ભેટો થઈ ગયો એક ફંક્શનમાં, એક માણસ વચેટ્યો હતો, એને બેની ઓળખાણ કરાવી દીધી. ફંક્શન પડ્યું રહ્યું, અમે ચર્ચાએ ચડી ગયા કે અમારા સુબોધભાઈએ તો આખી દુનિયાભરના ધર્મોના સાહિત્યો વાંચ્યા છે, કંઈક પૂછો ને તમે. મેં પૂછ્યું જૈન ધર્મનું સાહિત્ય વાંચ્યું તો કે એ એક નથી વાંચ્યું. મને દયા આવે છે, મેં ત્યાંથી શરૂ કર્યું, મને તમારી દયા આવે છે. વાંચવા જેવું જ તમે વાંચ્યું નથી, બાકી બધું વાંચી નાખ્યું છે. કેમ? મેં કીધું ધર્મ નથી, સાયન્સ છે. જૈન ધર્મ એ ધર્મ નથી, એ એબ્સોલ્યુટ સાયન્સ છે. કીધું બાકી તો બધા અંધશ્રદ્ધાથી ચાલે છે. એટલે તમને ઓર્થોડોક્સી ઉપર ધિકાર થયો હોય, એ લોકો ધિકારે છે, બહુ બહુ ધિકારે છે. એમ કહેવાય છે મોસ્કોની દિવાલ ઉપર બહુ મોટા અક્ષરે લખ્યું છે, મોટા મોટા 6-6 ફૂટના, એથી મોટા અક્ષરો 10-10 ફૂટના અક્ષરો, કે ધર્મ એ આ જગતનું સત્યાનાશ વાળ્યું છે. શું ધર્મ? કેમ કે અંધશ્રદ્ધા છે ને, અંધશ્રદ્ધાથી જગતનો નાશ થયો છે એમ કે. એવું મોસ્કોની દિવાલ ઉપર લખ્યું છે એમ કહેવાય છે. આપણે નથી જોયું કે મોસ્કો ગયા છે, હું તો એને એ રીતે વિચાર્યું હોય. જો તમે અંધશ્રદ્ધાને ધિકારતા હોય તો તમે અંધશ્રદ્ધાળુ છો એમ હું સાબિત કરી દઉં તો. હા, તો તમે મને બહુ મોટી કિક મારી છે એમ હું સમજીશ. મેં કીધું તો બેહો સામે, હવે એક મારી દઉં. બધું રશિયાના માણસો હોય કે અમેરિકાના હોય કે ભારતના માણસો હોય, પૈસામાં સુખ માને છે કે નહીં, તો હા માને છે. બધાની દોડ તો કે પૈસા પાછળ, પછી કોઈ ડોલર કે કોઈ રૂપિયો કે એ બીજી વાત છે, દોડ બધાની પૈસા પાછળ, તો કે હા. હવે હું તમને એક વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછું છું કે આ વિજ્ઞાનનો જમાનો છે, એ મટીરિયાલિઝમનો જમાનો છે, એકદમ મટીરિયાલિઝમનો જમાનો. હેવ યુ મટીરિયલાઇઝ હેપીનેસ? તમે સુખને મટીરિયલાઇઝ ક્યાં કર્યું છે? એ કયો, હવે આખી દુનિયા દોડે છે ને તમે દોડો છો, તમે સુખને મટીરિયલાઇઝ કેવી રીતે કર્યું છે મને જવાબ આપો. આમ જોવા મીડો પગથી માથા ઉઠે, મને કે તમે વેપારી જેવા દેખાવ છો પણ વેપારી નથી. હું જે છું એ છું, મારા સવાલનો જવાબ આપો, નહીતર તમે 1500 વર્ષ પહેલા યજ્ઞમાં બોકડાને કાપીને બકરાને કાપીને વરસાદ લાવવા જેટલા અંધશ્રદ્ધાળુ તમે છો મારી દ્રષ્ટિએ. મને કે બહુ મોટી કીક મારી તમે, 1500 વર્ષ પાછો ફેંકો મને તમે. એને શું કીધું, મને 1500 વર્ષ તમે મને કીક મારીને પાછો ફેંકી દીધો, કે ઓલા યજ્ઞ કરવા વાળાને હા મેં મૂકી દીધો છો, કોણ નહીં કબૂલ કરો નહીં તો બહુ કરી તમે. મને કહે તમે આ બધું શેમાંથી લીધું, કયા પુસ્તકોમાં આ બધું છે? મેં કીધું જૈન શાસ્ત્રોમાં છે, આ બધી વાતો જૈન શાસ્ત્રોમાં છે. મને કહે પુસ્તકો મને આપો, મને બે સેટ આપજો, એક મારે મારી ઓફિસમાં રાખવો છે ને એક હું મોસ્કો મોકલીશ કે રશિયા મોકલીશ. હા તમારા રશિયાવાળા લઈ ગયા છે કીધુંના, પણ એનો ઉકેલ કોણ કરે? રશિયાવાળા મોકલવો હોય તો મોકલો, મેં 62 મોકલ્યા, સમયસાર પ્રવચનસાર નિયમસાર 85 કાયનો અષ્ટપાવડ કુંકુલાચાર્યના 5 પરમાગમોના 2 સેટ મોકલ્યા સુબોધ મહેતાને. કીધું આ તમારી ઓફિસમાં રાખજો ને એક મોસ્કો મોકલજો, ભલે ત્યાં હોય તો બીજો મોકલજો, અને એને કહેજો કે એનો ઉકેલ જોતો હોય તેથી મને બોલાવે, હું આવીશ મોસ્કો. એ કહી દીધું, બાકી ઉકેલ છે નહીં, પુસ્તકો વાંચવાથી એનો ઉકેલ નહીં મળે. કીધું એનો ઉકેલ જોતો હોય તેથી બોલાવ્યો. એવા માણસો પીડ્યા છે, પણ જૈન સાહિત્યની અંદર તાજ બુડે નથી. બુદ્ધિ ઘણી પણ આમાં એટલો બુદ્ધિનો વિષય નથી, આ બીજી લાઈન છે. આખે સૌ સ્વતંત્ર છે, એની સ્વતંત્રતા ઉપર તરાપ મારા એવું નથી. આપણે પરમાણુથી માંડીને બધા જીવો સ્વતંત્ર છે, સૌ પોતાના સ્વકાળે પરિણમે છે. સૌ પોતાના સ્વકાળે પરિણમતા હોવાથી કોઈનો વિકલ્પ કરવાની જરૂર નથી. સઘળાય પરદ્રવ્યો પ્રત્યેથી નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં રહેવા જેવું છે. કોઈનો વિકલ્પ કરવો વ્યર્થ છે, નકામા, કઈ કામ આવે એવું નથી. શું કહે છે, કેવળ જ્ઞાન થાય તેને જાણવા માટે પ્રયોગ નથી કરવો પડતો, સ્વયં જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે અને તેનો પરિણામી સ્વભાવ છે. એટલે પરિણામી સ્વભાવ છે એમ કહીને એમ કહ્યું કે પરિણામ તો તમે નહીં રોકી શકો. જ્ઞાનને પરિણમાવવા માટે તો કોઈના પ્રયોગની જરૂર નથી, કોઈ યોજના કરવાની જરૂર નથી, કોઈ તરકીબ કરવાની જરૂર નથી, કોઈ મશીનરી લાવવાની જરૂર નથી, કોઈ નિમિત્ત લાવવાની જરૂર નથી, કોઈ જ્ઞેય લાવવાની જરૂર નથી. શું પણ પરિણામી સ્વભાવ હોવાથી એને જાણતું પણ રોકી ન શકે. અત્યારે અનંતા સિદ્ધ પરમાત્માઓ સિદ્ધાલયમાં છે, એના કેવળ જ્ઞાનને જાણતું કોઈ રોકી શકે? એ લોકોને જાણે છે. મહાવિદેયમાં અરિહંતો છે, લાખો કેવળીઓ હોય, કેટલા તીર્થંકરો તો 20 જ છે અત્યારે, બધીને 160 હોય મહાવિદેયમાં, પણ કેવળીઓ લાખો થાય એમના સમોસરણમાં. અનેક મુનિઓને કેવળ જ્ઞાન થાય, અનેક મુનિઓને કેવળ જ્ઞાન થાય વારંવાર. એ બધા કેવળીઓ અને તીર્થંકરો લોકાલોકને જાણે છે, એના કેવળ જ્ઞાનને પરિણામ તો કોઈ રોકી શકે નહીં, જ્ઞાનને કોઈ રોકી શકે નહીં. કોઈ દિવાલ કોઈ પર્વત એને આડો આવે નહીં. આપણા ભીત પાછળ નથી જાણી શકતા કે આ બાજુ હું પડ્યું છે ભીત ની હદ જાણી કરશું. એ આપણી જ્ઞાન અવરાણું છે, આપણી શક્તિહીણી થઈ છે. કેવળ જ્ઞાનને કઈ જરૂર નથી પડતી, કેવળ જ્ઞાનને કોઈ પર્વત આડો આવડતો નથી કે હિમાલયની ઓલી બાજુ હું પડ્યું છે. હિમાલય તો નાનો પર્વત છે, જે મોટા પર્વતો છે માનુષોત્તર પર્વત ને બધા બહુ મોટા પર્વતો છે, દ્વીપ સમુદ્રો છે ને એમાં મોટા મોટા પર્વતો છે, અઢી દ્વીપ ને ફરતો મોટો પર્વત છે માનુષોત્તર પર્વત. ત્યાંથી પછી મનુષ્ય આગળ નથી જઈ શકતો, દેવો જઈ શકે. નંદીશ્વર દ્વીપ છે એ આઠમો દ્વીપ છે, અહીંથી આઠમો છે. અઢી દ્વીપની બહાર મનુષ્ય ન જાય, દેવો છે એ ઉપરથી જાય છે, જેમ પૂજા પૂજન કરે છે. ત્યાં જીન ચૈત્યાલયો જીન બિંબો છે. આપણે નથી નંદીશ્વરની રચના કરી, બાવન જીનાલય ત્યાં છે, એવી રીતે બાવન જીનાલય. એ બધું કેવળ જ્ઞાનમાં કાંઈ ચૌદ બ્રહ્માંડ તો રાયનો દાણો છે. કેવળ જ્ઞાનના આકાશમાં ચૌદ બ્રહ્માંડ નહીં, અનંત આકાશ છે એ રાયના દાણા જેટલું છે, લોકાલોક રાયના દાણો છે. ચૌદ બ્રહ્માંડ તો અનંત આકાશમાં રાયના દાણા જેટલું છે, પણ અનંત આકાશ છે એ કેવળ જ્ઞાનમાં રાયના દાણા જેટલું છે. એટલું જ્ઞાન મહાન છે, એટલો આત્મા પોતે મહાન છે. અંદરમાં બિલકુલ ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી, એવી મોટી ચીજ અંદર હંગરો કરીને બેઠો છે. આ બધી શક્તિને હંગરીને બેઠો છે. એ શક્તિ ક્યારેય છૂટે કે મટે એવું નથી, નાશ થાય એવું નથી, કે ઓછી થાય એવું નથી, કે ઘસાય એવું નથી. એવું મોટો પદાર્થ છે, મહાન પદાર્થ છે. એને ખોરાકના એક કોળિયામાં વેચી નાખવા જેવો નથી. કેરીનો રસ બહુ સારો છે, એક ઘૂંટડામાં આખો હાથમાં વેચવા જેવો નથી. કે એને કુકાની પાછળ વેચી નાખવા જેવો નથી, કુકા એટલા પૈસામાં. એવો પરિણામી સ્વભાવ છે કે એને પરિણામ તો પણ રોકી શકાય. હજી વિષય ચાલે છે, પ્રશ્નો હજી એને અનુસંધાનમાં ચાલુ છે. હશે પછી છેલ્લે લઈશું.
જય ગુજરાત નિરંબર જય ગુજરાત.